अनुवाद 8 परम कृपाळु श्रीजी महाराज, बापाश्री, सद्गुरुओ, परम पूज्य सद्गुरुवर्य मोटा स्वामी श्री हरिजीवनदास जी स्वामी, संत मंडल तथा आ दिव्य सभा ने घणा ज स्नेह साथे दंडवत प्रणाम सहित वंदन करूं छू। सादी मां सादी एक बात छे के नानू बाळक 6-12 महीनानू होय अने माताना खोळामां रमतू होय तो कोईने कोई दिवस संकल्प थाय छे के आ बाळकने कोई विकार थाय छे। जो हाडमासनू बनेलू अज्ञान बाळक एने जो विकार थाय नहीं तो जे महाराजना सुखमां अखंड रमता होय ने जे देह रहित थई गया होय तेने विकार थवानो क्या सवाल छे। ए तो जेम पारस ने अड़े तो पारस थई जाय एम दिव्य वस्तु ने अड़े तो दिव्य थई जाय, अंतर शत्रु नाश थई जाय अने देह भाव जतो रहे तो जेने माथे मुक्त पुरुषनो हाथ पड़े ते केटला भाग्यशाली कहवाय। भगवाननी मूर्तिमां रहेला संत के जेनो स्पर्श थता दिव्य थई जाय ए कहीं थोड़ी बात छे। माटे मोटा पुरुषने विषय संकल्प थाय ए बराबर नथी, ए तो पोतानु अज्ञान छे। जे परमात्मामां पण विकार समझे छे ए अज्ञान छे, ते समझवा जेवू छे। जे देह रहित थई प्रभु रूप थई गया तेने देह भाव छे ज नहीं, त्याग भाग नथी। एवा प्रभुमय थयेला संत द्वारा प्रभु माथे हाथ मूके अने संकल्प करवा जाय ए केवल अज्ञान नथी तो बीजू शू छे। प्रभुना दिव्य सत्पुरुषमां मनुष्य भाव समझाय तो दिव्य भाव समझवा माटे पात्र थवा माटे हजारों जन्मनी जरूर रहे छे। ज्यारे परमात्माना दिव्य स्वरूप ने विषे मनुष्य भाव न आवे त्यारे ज आ भव सागर तराय, कारण के ए छे ज दिव्य। जे विषय थी रहित थई गया होय तेने विषय रहया ज क्या? ज्यां देह भाव ज नथी, देह ज नथी, केवल दिव्य वस्तु छे, हवे ते मनुष्य रूपे प्रगट थईने आवे तो अरे उल्टू कहेवू जोईए के बापा तमे कल्याण तो करो, माथे हाथ मुकीने आशीर्वाद तो दो, चांदलो तो करो। अमदावादमां बापाश्री पधार्या त्यारे बधाने चांदला करता कंकु खूटी गयू। रस्तामां कोईक कंकु आपे तो चांदलो करे। एक बाळक आवीने कहे, बापा हूँ रही गयो। बापाए धूल लईने हाथमां राखी। पछी बाळक कहे, बापा मने चांदलो करो। बापाए धूलनो चांदलो कर्यो तो कंकुनो थई गयो। बाळक खुश खुश थई गयो के बापाए मने चांदलो करी दीधो। बापा तो मस्त थका मूर्तिमां रहीने जोता हता। एमना दर्शन करवा आपणने न मळ्या एनो अफसोस थाय के नहीं? તો આવી વાત સાંભળીને કોઈ સંકલ્પ કરે તો હું એને કહું કે ભાઈ, અનંત જન્મની મૂર્ખાઈ છે તે એક દહાડામાં ક્યાંથી જવાની હતી? આ જાય નહીં ને, કેવી રીતે જાય? ઘણા શાસ્ત્રો વાંચે, મંત્રો જપે, જપ જપે, પણ પેલા અખાએ કહ્યું તેમ, તીરથ કરી કરી થાક્યા ચરણ, તોય ન પહોંચ્યા હરિને શરણ. એમ શું કામ એણે કહ્યું ખબર છે? પગ ઘસાઈ જાય તો પણ ભગવાનની પ્રાપ્તિ નહીં થાય. ભગવાનની પ્રાપ્તિ કરવી હોય તો ભગવાન જેણે પ્રાપ્ત કર્યા હોય એની પાસે પહોંચવું જોઈએ, તો એ ભગવાન પાસે પહોંચાડી દે. જેણે કાશી જોઈ જ નથી એને ભૂમિયા તરીકે લઈ જાઓ તો તે ક્યાં લઈ જાય? એક બ્રહ્મજ્ઞાનીએ આવીને સદગુરુ વૃંદાવન સ્વામીને પૂછ્યું કે સ્વામી, તમારી ઉંમર બહુ થઈ, પણ કાશીની યાત્રા કરી આવ્યા છો કે નહીં? તો સ્વામી કહે, ભાઈ, હું કંઈ સમજ્યો નહીં. કઈ કાશી? તો કહે કે સ્વામી, કેટલી કાશી આ પૃથ્વી ઉપર છે? પૃથ્વી ઉપર તો એક જ કાશી છે. સ્વામી કહે, બે કાશી છે. હું જે કાશીએ ગયો છું ત્યાં તું નથી ગયો, અને તું જે કાશીએ ગયો છે ત્યાં હું નથી ગયો. ત્યારે કહે, બીજી કાશીનું નામ તો આપો. એટલે સ્વામી કહે, જે ભગવાનના દિવ્ય સુખમાં રહ્યા છે, જે અધો ઉર્ધ્વ દિવ્ય તેજના સમૂહમાં રહ્યા છે, એ અક્ષરધામ રૂપી કાશીએ હું ગયો છું. તું ગયો છે? ત્યારે કહે, ત્યાં કેવી રીતે જવાય? ત્યાં કોઈ ન લઈ જઈ શકે. એ તો ભગવાનને મળેલા જે સંત હોય, અક્ષરધામમાં જે રમણ કરતા હોય, એવા અનાદિ મહામુક્ત મળે તો એ લઈ જાય. આ ગાડી કે બીજું કોઈ સાધન ન લઈ જઈ શકે. ત્યારે તે કહે, મારે શું કરવું? સ્વામી કહે, મેં તને જવાબ તો દીધો. ત્યારે તે દંડવત કરવા માંડ્યો અને કહ્યું, મને એ કાશીએ લઈ જજો. સ્વામી કહે, ના ના, તમારે એ કાશીએ જવું જ નથી ને, શું લઈ જાય? તો કહે, મારે જવું છે. તો કહે, જો જવું હોય તો મેં કહ્યું તેમ કરવું, એટલે એ કાશીએ પહોંચી જવાય. ત્યારે પગે લાગીને વર્તમાન ધરાવડાવ્યા. પછી કહે, હું અજ્ઞાની બ્રાહ્મણ છું. હું એમ માનતો હતો કે મારા જેવું કોઈ પંડિત નથી, પણ હવે મને ખબર પડે છે કે મારા જેવું કોઈ મૂર્ખ નથી. મેં તમારા જેવા દિવ્ય મુક્તને પૂછ્યું કે તમે કાશીએ ગયા છો? હવે કાશીએ ગયા તો ઓલો અખો કહે છે, ચરણ ઘસી તીરથ કર્યા તોય કંઈ વળ્યું નહીં. ત્યારે વિચાર કરો કે એ કેટલા ભાગ્યશાળી કહેવાય કે જેણે બાપાના દર્શન કર્યા, બાપાનો જોગ થયો, બાપાને દિવ્ય સમજી આશીર્વાદ લીધા. હું તો લાખો કરોડોની સભામાં એમ પૂછું કે તમે એક પણ એવી બાબત બતાવો કે જે બાપામાં બરાબર ન હતી, અને હું 500 સાધુ અને 500 પરમહંસના સમ દઈને કહું કે મારી વાત તમને ગળે ઉતરી કે નહીં, અને તમારે કહેવું કે મને 500 સાધુ અને 500 પરમહંસના સમ કે વાત ગળે નથી ઉતરી. સદગુરુ ભગવત સ્વરૂપદાસજી સ્વામી પાસે એક જણે આવીને એમ કહ્યું કે આ નારાયણભાઈને ઉપાસના નથી, એ છે મહારાજના મુક્ત, પણ એમને ઉપાસનામાં ફરક પડી ગયો છે, એમને બોલાવીને તમે સમજાવો. સ્વામી કહે, કેમ એવું કહો છો? તો કહે, તેઓ બાપાને ભગવાન માને છે. તો કહે, બોલાવીએ, બેસો, ઘરે હોય તો બોલાવીએ. પછી કોઈને મોકલ્યા એટલે હું આવ્યો, હું ઘેર જ હતો. પછી સ્વામી કહે, આ દરબાર ગ્રાસિયા એમ કહે છે કે નારાયણભાઈની ઉપાસના બરાબર નથી, બાપાને ભગવાન માને છે. મેં કહ્યું, અરે દરબાર, બાપા કોણ હતા એ તમને ખબર છે? મહારાજના સંકલ્પથી મહારાજના સુખમાં રહ્યા થકા એ મહારાજના અનાદિ મુક્ત રૂપે અહીં દેખાયા. એમનામાં રહીને દર્શન આપનારા કોણ હતા? સ્વામિનારાયણ ભગવાન હતા. એ તો મહારાજની મૂર્તિના સુખમાં રહેલા મહા અનાદિ મુક્ત હતા. એમણે કહ્યું છે કે આજ્ઞા અને ઉપાસના એ બેમાંથી એક સરખું ન હોય તો ધામમાં ન પહોંચાય. પણ એ બાપાએ જે શીખવ્યું હોય એ હું અવળું સમજ્યો છું. હું તમને કહું, જુઓ, સ્વામિનારાયણ ભગવાન સિવાય જો હું કોઈને ભગવાન માનતો હોઉં તો 500 સાધુ ને 500 પરમહંસના સમ છે. આ સ્વામીના સાનિધ્યમાં કહું છું. અને હવે તમે કહો કે જો તમે જોઈને ખરેખર સાચું કહેતા હો કે મારી ઉપાસના બરોબર નથી, તો તમે એમ કહો કે 500 સાધુ અને 500 પરમહંસના સમ ખાઈને કહું છું કે તમારી ઉપાસના બરોબર નથી, તો હું તમારી વાત ગ્રહણ કરીશ. જાઓ, ભલે મારી વાત સાચી હોય. પછી સ્વામી કહે, દરબાર, કેમ જવાબ નથી આપતા? તો તે કહે, સ્વામી, હવે ખ્યાલ આવી ગયો કે એમની ઉપાસના ખોટી નથી, સાચી છે, બરાબર છે, બાપા સત્યમૂર્તિ છે. પછી સ્વામીએ એમ કહ્યું કે ગોપાળાનંદ સ્વામીનું એક જણ ભજન કરતો હતો. ગોપાળાનંદ સ્વામીએ તેને એમ કહ્યું કે મારા ગુરુ સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરો. તો કહે, તમે મારા ભગવાન છો, તમે કહેશો તોય હું એમનું ભજન નહીં કરું, તમારું જ કરીશ. પછી મહારાજે એમ કહ્યું કે સ્વામી, તમારું ભજન કરશે ને તોય એ કલ્યાણમાંથી નહીં પડે. એમ કહી અને તે દરબારને સ્વામીએ એમ કહ્યું. મહારાજે કહ્યું, સ્વામી, તમે શું કામ ફિકર કરો છો? તમારું ભજન ભલે કરે, એના કલ્યાણમાં જરાય ફેર નહીં પડે. થઈ રહ્યું ને, શા માટે એમ કહ્યું? એ મૂર્તિરૂપ હતા, એમાં રહીને ભગવાન જ દર્શન દેતા હોય. પછી સ્વામીએ એમ કહ્યું કે દરબાર, જો કોઈ અબજી બાપાને ભગવાન જાણશે ને તોય એના કલ્યાણમાં ફેર મહારાજ નહીં પાડે, તમે શું કામ ચિંતા કરો છો? આ મૂળી દેશના અને બંને દેશમાં જેમના માટે કોઈ બેમત નથી એવા એ અદ્વિતીય સંત હતા. એમણે આ વાત કરી. પેલા દરબાર કહે, મેં એમને સમ ખવડાવ્યા એટલે મને પાપ લાગ્યું? તો કહે, હા, પાપ જરૂર લાગ્યું. પછી સ્વામી કહે, હવે તમારે કોઈ દિવસ સંકલ્પ ન કરવો તો તે પાપના અપરાધનું પ્રાયશ્ચિત થશે. જો ફરી સંકલ્પ કરશો તો હતું એને એ પાપ ફરી ચોંટશે. આ પ્રાયશ્ચિત છે, બીજું પ્રાયશ્ચિત નથી. પ્રાયશ્ચિત એટલું જ. ભગવાનના સાચા સંત હોય એના વિશે મનુષ્ય ભાવ લાવી અને એને ખોટા કહેવા એ પાપ છે. બાપાએ એમને સાચું સમજાવ્યું છે અને તમે એની ઉપાસના ખોટી કીધી, એટલે એનો અર્થ એ થયો કે બાપા પણ ખોટા થયા. તો ગોપાળાનંદ સ્વામી અને મહારાજ બે ખોટા ઠર્યા તો કલ્યાણ કેવી રીતે થશે? પછી તો પેલા ભક્ત રડી પડ્યા ને બે હાથ જોડ્યા, આજથી હવે હું કોઈ દિવસ અબજી બાપામાં મનુષ્ય ભાવ નહીં લાવું. અબજી બાપાનો તો નહીં આવે, પણ એમને મળેલા સાચા સંત હશે એના વિશે પણ મને મનુષ્ય ભાવ નહીં આવે. ખરા વખતે આમ કસોટી કરે હો. મને બોલાવ્યો કે આ દરબારને જવાબ આપો, તમારી વાતો કરે છે, ખોટું હોય તો છોડી દેવું જોઈએ. મેં કહ્યું, હા સ્વામી, જરૂર છોડી દેવું જોઈએ. અને પછી કેવી સરસ વાતો કરી. મોટા પુરુષે કરેલી વાતો જીવનમાં ઉતારીએ તો દેહભાવ જતો રહે અને ભગવાનના દિવ્ય મૂર્તિ સંતમાં જે મનુષ્ય ભાવ આવી જાય છે એ પણ આવે નહીં. સારાંશ: મોટા પુરુષને વિષય સંકલ્પ થાય એ પોતાનું અજ્ઞાન છે. સત્પુરુષમાં મનુષ્ય ભાવ સમજાય તેવા જીવોને દિવ્ય ભાવ સમજવા પાત્ર થવા ઘણો સમય લાગી જાય છે. ભગવાનના સાચા સંત વિશે મનુષ્ય ભાવ લાવી એમને ખોટા કહેવા એ પાપ છે. મોટા પુરુષોએ કરેલી વાતો જીવનમાં ઉતારીએ તો મનુષ્ય ભાવ જતો રહે અને દિવ્ય સંત પુરુષોમાં મનુષ્ય ભાવ ન આવે. પરમાત્માના સ્વરૂપને વિશે મનુષ્ય ભાવ ન આવે ત્યારે જ ભવસાગર તરાય. ભગવાનની પ્રાપ્તિ કરવી હોય તો જે મુક્તે ભગવાનની પ્રાપ્તિ કરી હોય એની પાસે પહોંચીએ તો તેઓ ભગવાન પાસે પહોંચાડી દે. અનાદિ મુક્તમાં રહીને મહારાજ દર્શન આપે છે ને સર્વે ક્રિયા કરે છે. મુક્તમાં રહીને આશીર્વાદ પણ મહારાજ જ આપે છે.